પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃત એમાં 28 નંબરનો બોલ છે. રાગના વિકલ્પથી ખંડિત થતો હતો તે જીવ સ્વરૂપનો નિર્ણય કરીને અંદર સ્વરૂપમાં ઠર્યો ત્યાં જે ખંડ થતો હતો તે અટકી ગયો. રાગના વિકલ્પથી વસ્તુ તો અભેદ છે, અખંડ છે, એકરૂપ જ છે. રાગના વિકલ્પથી વિચારતા આપણને વસ્તુ ખંડખંડ રૂપ લાગે છે. જેવી રીતે શ્રીમદજી પણ એક દ્રષ્ટાંત સરસ આપ્યું છે, ચંદ્રમાં એક જ હોય છે, ક્યારેક ત્રાસી આંખ કરીને જોઈ લેવું, બે દેખાશે. જે અથવા મૃગજળ જઈએ આપણે, મૃગજળમાં શું હોય છે, કેવું પાણી હોય છે, એ આભાસ છે, ન્યા કાંઈ પાણી નથી. એમ રાગના વિકલ્પથી ખંડિત થતો હતો એટલે આગળ વાત આવશે, જે આ વાત આપણને સમયસારમાં નય પક્ષમાં માટે આવે છે. 142, 143, 144 ગાથામાં કે હું પર્યાયથી જોઉં તો કેવો છું, બંધાયેલો છું. શુદ્ધ નિશ્ચયથી જોઉં તો હું કેવો છું, મુક્ત સ્વરૂપ છું. એક રીતે જોઉં તો હું દ્રવ્યથી એકરૂપ છું, ગુણ પર્યાયથી જોઉં તો અનેક છું. તો આ શું પડે છે, એમાં બે વિચારવા જેવું છે. એમાં જે 144ની ગાથા છે એમાં શું શબ્દ આપ્યો છે, નૈથી અતિક્રાંત કે નૈ પક્ષથી અતિક્રાંત, શું શબ્દ છે, બેમાં ફરક શું, જો બે જુદું નથી એટલે જુદું છે તો નહી પક્ષથી અતિક્રાંત થવું છે કે નહીંથી અતિક્રાંત થવું છે, નહી પક્ષ અતિક્રાંત ભાઈ કયો તે સમયનો સાર છે. નહી પક્ષમાં અટકે છે આ એને અહીંયા વાત, નહીને અતિક્રાંત થશે તો કેવળ નામ થઈ જશે. પેલા શું હોય છે, નહી હોય કે નહીના પક્ષ હોય છે, નહીનો પક્ષ એટલે નહીં કહેતા પણ નહીં સંબંધીના વિકલ્પ, જેને અહીંયા રાગના વિકલ્પો કીધા. કારણ કે નહીં કોને હોય છે, ઘણી વાર લઈએ છીએ, નહીં કોને હોય, બહિરાત્માને, અંતરાત્માને કે પરમાત્માને, કોને નહીં હોય, અંતરાત્માને હોય, આપણને ન હોય, વ્યવહાર તો હોય ને, નિશ્ચય જ્ઞાની ને હોય, આપણે અશુદ્ધ નહીં તો આપણી પાસે હોય ને. નહી સમ્યક જ્ઞાનનો અંશ છે, ભાવશુદ્ધ જ્ઞાનનો અંશ છે. તો જ્યાં ભાવશુદ્ધ જ્ઞાન જ પ્રગટ ન થયું તો એના અંશ, એનો ભેદ ક્યાંથી હશે, અને કેવડીને નહીં હોય કે ન હોય. પણ જેમને ભાવશુદ્ધ જ્ઞાન જ નથી હવે એનો કેમ હોય. નહી મુખ્ય ગુણની શૈલી છે, કેવડી ભગવાનને મુખ્ય ગુણ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. જેમ હાથી લાડવાના કેટલા ટુકડા કરીને ખાય, એક પણ નહીં કે ખાય જ નહીં, ખાય તો ખરો ને, તો કેટલા ટુકડા કરીને ખાય. અને જેની પાસે લાડવો નથી એ શું ચિંતા કરતો હશે, મારે આખો ખાવો કે ટુકડા કરીને ખાવો. એમ આપણી પાસે સમ્યક જ્ઞાન જ નથી તો પછી એમાં નહીંનો પ્રશ્ન નથી. અને કેવડી ભગવાનનું સામર્થ્ય છે, શું સામર્થ્ય છે, અરે એ તો લોકાલોકને સ્વપરને પણ યુગપદ જો જાણી શકે તો 100માં હું કામ મુખ્ય ગુણ કરે. એનું સામર્થ્ય શું છે કેવળ જ્ઞાનનું, કે એક સમયમાં અરે અત્યારના આટલું જ્ઞેય છે, આના કરતા કદી જ હજી અનંત ગણું હોત તો પણ એક સમયમાં. અને એટલા માટે પૂર્ણતાની વ્યાખ્યા સમજવી, પૂર્ણ કોને કહેવાય, વિષયની પૂર્ણતા અને કાળ અલ્પતા. વિષયની પૂર્ણતા એટલે લોકાલોક અને કાળની અલ્પતા એટલે એક સમય. જો બે સમય લાગ્યા તો એનો અર્થ થયો કે એને વિષયના ભેદ કરવા પડ્યા. લોકાલોકને જાણતા જો બે સમય થયા હોત તો શું કહેવાય, થોડોક ભેદ તો કરવો પડે કે નહીં, તો એ કોઈ પૂર્ણતાની નિશાની નથી. તો અહીંયા ફરીથી લેવું છે કે નહીં કોને લાગુ પડે છે, જેને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું છે એમાં નહીં હોય છે. આપણને શું હોય છે? નય સંબંધીના વિકલ્પ સાથેનો પક્ષ હોય છે. બે છે, જ્ઞાનીને વિકલ્પ હોય છે ચિંતનમાં આપે છે ત્યારે, પણ એનું શું ન હોય? પક્ષ ન હોય. આપણી પાસે તો એમાં જ અટક્યા છે, હું બંધાયેલો છું, મુક્ત સ્વરૂપ છું, હું અભેદ છું, ભેદ છું, એ બધા વિકલ્પોમાં આપણે શું છે? અટવાણા છે. જે આપણને 13મી ગાથા પછીના આવે છે ને શ્લોકમાં, પ્રમાણ અસ્તપણાને પામે છે, નયોની લક્ષ્મી ઉદય પામતી, એ કોની વાત છે? નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે ખબર નથી, અધિક શું કહીએ, દ્વૈત જ ભાસતો નથી. આવે છે શ્લોક 13મી ગાથા પછી. તો જ્ઞાન નયોની લક્ષ્મી એટલે શું? આ અવિકલ્પો નહીં સંબંધ, જ્યાં અનુભૂતિ થાય છે સમ્યક નહીં તો ત્યારે જ પ્રગટ થાય છે, પણ એ સંબંધીના જે વિકલ્પોમાં અટકાતા એ અનુભવમાં કાળે છૂટી જાય. કારણ કે 13મી ગાથામાં એ વિષય કેમ લીધો છે? ભૂતાર્થથી જાણેલા છે ને, એમાં પછી છેલ્લે લીધું છે અમૃતચંદાચાર્ય દેવે આ ટીકા આખી કરીને, આત્માને જાણવાના 3 ઉપાય કીધા છે. અધિગમ શબ્દ વાપર્યો છે, પ્રમાણ, નય અને નિક્ષેપ, એના પછી ને શ્લોક. તો અહીંયા આપણે આવીએ, રાગના વિકલ્પથી ખંડિત થતો હતો. ક્યાં રાગ લેવો છે? આ ખાવાનો રાગ કે ઉપવાસનો રાગ કયો લેવો છે? કયો લેવો રાગ? અરે એ વાતની અહીંયા તો પ્રશ્ન જ નથી. અનુભવ પહેલાનો રાગ પણ એ રાગથી શું છે? રાગના વિકલ્પથી ખંડિત થતો, એટલે આત્મા તને એકરૂપ અભેદપણે અખંડપણે તને અનુભવમાં આવતો નથી. વિકલ્પ છે, ભેદ પડે છે, અને તે હવે જ્યાં જીવે સ્વરૂપનો નિર્ણય કરીને, જો આ અનુભવ પહેલાનો નિર્ણય અને એ નિર્ણયને પણ વિકલ્પને પણ છોડે છે. 73મી ગાથા છે ને, કઈ છે 73મી ગાથા? શેના માટે છે? આશ્રવ નિવૃત્તિની વિધિ એમાં પૂછી છે 73 ગાથામાં. 72 ગાથામાં કહ્યું ને અબજ વિપરીત, એ 72 ગાથા, એનાથી નિવર્તન જીવ કરે. તો 73માં પ્રશ્ન પૂછ્યો કે આશ્રવથી નિવૃત્તાની ક્ષય કરવાની વિધિ શું છે? તો એમાં શું લીધું? છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ. આ બધું શું કરે છે? વિષય એનો નિર્ણય કરે છે. પછી વિધિ શું? આ તો વિષય કીધો, વિધિ શું? એમાં રહી સ્થિત લીન એમાં, આ વિધિ. અને ફળ શું છે? શીઘ્ર આ સૌ ક્ષય. 3 વાત આવી ગઈ. પેલો શું દેખાડ્યો? વિષય. કોના વિષય, ક્યાં વિષયને આધારે તું આશ્રવથી નિવૃત્તિ કરીશ? એક હોવું જોઈએ, એકને છોડશું તો શું થશે? બીજાનું ગ્રહણ કરું, પણ કોકના આશ્રયથી કોકને છોડશું. કોઈનો આશ્રય ન આવ્યો ને કોઈ છોડશું એવું ક્યારેય ન બને. આગલો પગ આગલા પગથિયે અડે છે તો શું થાય છે? પાછલો પગ ઊંચો. આગલો હજી ત્યાં મુકાણો નથી અને પાછલો ઉપાડી લેશે તો થશે? બે અધર થશે, પડી જશે. કોકના ગ્રહણમાં, કોકના અવલંબનમાં એ આખું છૂટે છે. તો એ વિષય દેખાડ્યો, એક શુદ્ધ મમત્વ એમાં, અને એનું પછી વિધિ શું દેખાડી? એમાં રહી સ્થિત લીન એમાં. અને આ તો એમાં પણ સરસ લીધું છે કે આવો પેલો નિર્ણય કરે છે, અને પછી એ નિર્ણયના વિકલ્પને પણ શું છોડે છે, અને ત્યારે પ્રત્યક્ષ અનુભૂતિ થાય. તો અહીંયા જે રાગના વિકલ્પથી ખંડિત થતો હતો, વિકલ્પ હજી હતો ભૂમિકા પહેલા, અને તે જીવે હવે સ્વરૂપનો નિર્ણય કરીને શેમાં ઠરે છે? અંદર સ્વરૂપમાં ઠર્યો. ફરીથી શું શબ્દ દેખાડે છે? અંદર સ્વરૂપમાં ઠર્યો એટલે શું? વિકલ્પ હતો ત્યાં સુધી જ બહાર હતો, એ હજી ઘરમાં પ્રવેશ કર્યો નહોતો. હજી ક્યાં હતો? બારણે ઉભો હતો, ફળિયામાં હતો, સીડી ઉપર હતો, પણ ઘરમાં પ્રવેશ નથી કર્યો. તો જ્યાં એ સ્વરૂપનો નિર્ણય કરીને અંદર સ્વરૂપમાં ઠરે છે, ત્યાં જે ખંડ થતો હતો, જે વિકલ્પો થતા હતા, નહીં પક્ષ સંબંધીના, એમાંય ગુરુદેવજી ઘણી વાર ખુલાસો લે છે કે વ્યવહાર સંબંધીના વિકલ્પોનો તો નિષેધ કરતા આવ્યા છીએ, હવે તો નિશ્ચય નહીં સંબંધીના, શુદ્ધ નહીં સંબંધીના. એનો અર્થ શું? જેવો વિષય અનુભવમાં આવવાનો છે એ વિષય સંબંધીના વિકલ્પો પણ હવે શું થાય છે, છૂટી જાય છે. અને એટલા માટે બહુ જ વિચારવું, વિકલ્પ છે ત્યાં સ્વાનુભૂતિ નથી અને સ્વાનુભૂતિ છે ત્યાં વિકલ્પ નથી. અથવા બીજા શબ્દોમાં કહીએ, વિકલ્પ છે ત્યાં વેદન નથી અને વેદન છે ત્યાં વિકલ્પ નથી. વેદન એટલે અહીંયા આનંદનું વેદન, બાકી વિકલ્પ હોય ને આકૃતાનું તો વેદન હોય, પણ જ્યાં વિકલ્પ રહેશે ત્યાં સુધી શેનું નહીં થાય, આનંદનું, અતિન્દ્રિય આનંદનું. દ્રષ્ટાંત ગુરુદેવ એના માટે આપતા કે જ્યારે પણ કોઈ ભોજન માટે હોય, કોઈ મીઠાઈ આદિ લેવા જાય ત્યારે શું હોય છે, બધા વિકલ્પો હોય છે કે કઈ મીઠાઈ લેવી છે, કેટલી લેવી છે, શું ભાવ આદિનું બધું. હવે જ્યારે ખાવાનો કાળ આવે છે, વેદનનો કાળ આવે, ત્યારે શું હોય છે, વિચાર હોય છે કે હું આ દુકાનેથી લાવ્યો છું, આટલા ભાવની લાવ્યો છું. જો એવા વિકલ્પમાં ઉપયોગ્યો તો વેદન છૂટી જશે, અને વેદનમાં હશે તો એ વિકલ્પો. આ આખો અહીંયા આટલો ક્રમ છે કે વિકલ્પમાં અટકશું તો આનંદનું જે વેદન છે એ છૂટી જાય. તો ત્યાં સ્વરૂપમાં ઠહેરો, ત્યાં જે ખંડ થતો હતો, કયો ખંડ થતો હતો, વિકલ્પથી જે આત્મા ખંડ ખંડ રૂપે ખ્યાલમાં આવતો તો એ છૂટી જાય, તે અટકી ગયો. અને તો એને સામે શું આવ્યો, નિરીકલ દશામાં શું હશે, કઈ પ્રવૃત્તિ એવું હશે કે આમ શૂન્યાવકાશ હશે, બધું શાંત, કઈ ન હોય, બધું છૂટી જાય ને નિરીકલ દશામાં. નિર્વિકલ્પતા એ શૂન્યતા નથી, આનંદનું, અતિન્દ્રિય આનંદનું વેદન છે. જીવની કોઈ પણ પણતી વખતે વેદન ન હોય એમ ન બને. રાગાદી વિકલ્પમાં છે તો આકૃતાનું વેદન છે, અને નિર્વિકલ સદુપયોગમાં હશે તો અતિન્દ્રિય આનંદનું વેદન. જીવ એક ચેતન દ્રવ્ય છે, અને ચેતન દ્રવ્યમાં ક્યારે વેદન ન હોય એમ ન બને. ઘણી વાર એમ તો શૂન્યાવકાશમાં શું થાય, બધું શૂન્ય થાય ને, શૂન્યાવકાશ કાંઈ ન હોય ને, બધા વિકલ્પોનો અભાવ છે, પણ ત્યાં અતિન્દ્રિય આનંદનું વેદન પ્રગટ થાય છે. કોઈ ભેદ લક્ષમાં આવતા નથી, પણ અભેદનું અવલંબન આવે છે, અખંડ તત્વનો આશ્રય આવે છે. ક્યારે પણ એમ શૂન્યતા ન આવી કે બધું શૂન્ય થઈ જાય, બધું છોડો છોડો. અરે ભાઈ, છોડવું છે તો કોના આધારે છોડશું આપણે? તો એ અહીંયા કે અતિન્દ્રિય આનંદ તો અહીંયા જ્યાં બારમા ખંડ તે અટકી ગયો, એ તો અટક્યો, હવે એની જગ્યાએ શું થાય છે, અને એકલો આત્મા. ફરીથી શબ્દ કેમ એકલો મૂકો, ઓલા ખંડખંડમાં હતો, અખંડ ખંડખંડમાં શું હોય, એક હોય કે અનેકપણું હોય, અનેકપણું. અને હવે જ્યાં અનુભૂતિના કાળમાં ઉપયોગ અંદર સ્થિર થાય છે, શું ફરીથી બે શું હોય છે, સમ્યક દ્રષ્ટિને શું હોય, પણતી હોય કે ઉપયોગ હોય, સુદોપયોગ હોય, શું હોય, નિરંતર ધારા પ્રવાહે પણતી હોય છે, ઉપયોગ ક્યારેક ક્યારેક હોય. સુદોપયોગી કોના માટે, સુદોપયોગી કોને બતાવવા માટે છે, ચારિત્રને માટેની છે. સુદુપયોગ દર્શનના નો ઉપયોગ જુદી વાત છે, અને પણતી શ્રદ્ધારૂપની પણતી શ્રદ્ધા માટે છે. શ્રદ્ધાની પણતી તો એક સમય પણ શુદ્ધાત્માનું અવલંબન છોડે નહીં, પણ ઉપયોગ અને એ ચારિત્ર જેમ જેમ ગુણસ્થાન વધે છે એમ શું થાય છે, ઉપયોગની સ્થિરતા વધતી જાય. શ્રદ્ધાએ તો એનું કામ કરી લીધું છે, શ્રદ્ધાએ તો કોનું, ગુજરાતીમાં કહે, કોનો કબજો લઈ લીધો છે, હું ત્રિકાળી ભગવાન આત્મા છું એમ શ્રદ્ધાની પણતીએ શું લીધું છે, કબજો લઈ લીધો છે. આજ પૂજ્યબેન સે ચર્ચામાં કીધું ને, એમને સમજ્યું કે પર્યાયમાં શું થાય એનું જ્ઞાન કરવા જશે એટલે દ્રઢ દ્રષ્ટિનું જોર છૂટી જાય. દ્રઢ દ્રષ્ટિએ તો પોતાનો કબજો લઈ લીધો છે. અરે શ્રદ્ધાની એટલી દ્રઢતા છે કે સમ્યક દ્રષ્ટિ આટલા વૈભવમાં હોવા છતાં, ચારિત્રની અપેક્ષા એટલો છતાં, શ્રદ્ધાનું દ્રઢતા છે એની, એ ક્યારે પણ ચલિત થતી નથી, શ્રદ્ધાનું બળ એમાં કઈ ઓછું થતું નથી. તો એ શ્રદ્ધાએ કામ કર્યું. હવે જે કામ ચાલે છે કોનું છે? ચારિત્રનું. પણ ચારિત્ર એટલે શું? ઉપયોગની સ્થિરતા. જેમ જેમ ઉપયોગ સ્વરૂપમાં જામતો જાય છે તેમ તેમ શું થતું જાય છે? ગુણસ્થાનની વૃદ્ધિ થતી જાય. તો અહીંયા ફરીથી જ્યાં રાગમાં ખણખણ રૂપે થતું હતું, જ્યાં ઉપયોગ સ્વરૂપની અંદરમાં ગયો, તો કોણ હવે અનુભવમાં આવ્યો? લક્ષમાં કોણ આવ્યું? એકલો આત્મા. એકલો આત્મા. અમે તો ઘણાને લઈએ, તમે તો ખાલી અનુભવમાં કેટલાને લ્યો? એકમાં આનંદ છે અને અનેકમાં વિકલ્પની આકુરતા છે. ક્યારે પણ સામે 10 વસ્તુ પડી હશે અને આપણને કે અહીંથી એક આમાંથી લેવાની, શું થશે? બહુ જ શું થશે? આ લેવું ન લેવું એક થશે ને, અને એક જ વસ્તુ છે ને એ લેવાની છે તો શું થશે? એમ આપણે ક્યાં અટક્યા છીએ? પરદેવની અનેકતાની નહીં, અંદરમાં પણ અનેકતામાં અટક્યા છે. અભ્યાસના કાળે ભેદ છે, અનુભવના કાળે અભેદ છે. અને આ જેને કહેવાય ને, શું કહેવાય? અંદરની ગૂંથણી છે. આ ટ્રીક આવડશે તો કામ થશે. બાકી ભેદના અભ્યાસમાં એમાં જ જો અટકી ગયા તો કામ થવાનું નથી. ભેદમાંથી અભેદને ગ્રહણ કરવો છે. વર્ણન સમજાવવામાં આવશે તો શેનાથી આવશે? ભેદથી જ આવશે. કોઈ પણ કારનો સેલ્સમેન હશે, એ કેવી રીતે કાર વેચતો હશે? અમારી કાર છે, ખાલી કાર છે, એટલું જ બધું કહેતો હશે? નહીં. તો શું કરે? શું કરે? એન્જિન છે, ટાયર નહીં, ટ્યુબલેસ ટાયર ને હવે બધું કહે ને, પાવર સ્ટીયરિંગ ને બધું ને. તો ઓલે કે મને ટાયર બહુ ગમે છે, તો શું આપશો ને ટાયર? તમે જ કીધું ટાયર આવું સારું છે. વર્ણન ભેદથી છે અને વેચવાનું અભેદથી છે. આ જીવનમાં આ એક પ્રકાર શું થાય? આપણે ભેદથી સમજીએ છીએ, એટલા માટે આચાર્યોને કહેવું પડે છે. બાકી એમને ભેદમાં આવવું એમને પણ પોસાતું ગમતું નથી. તો અહીંયા જ્યાં અંદર અનુભૂતિ માગ્યો તો એકલો આત્મા અનંત ગુણોથી ભરપૂર આનંદ સ્વરૂપ રહી ગયો. જો સરસ શબ્દ શું વાપરો છે? રહી જાય છે. કઈમાં મારે છૂટું પાડવું છે ને આ કરવું છે એવો વિકલ્પ પણ નથી. સહજતામાં. આ જ મુખ્ય વાત છે ને. સોની એની નજર સોના ઉપર જ ઘાટને ગૌણ કરે છે એની નજરમાં. જેમ કંદોય છે એની નજર કરે છે, એ મીઠાઈ જોવે છે. આપણે મીઠાઈના ભેદ જોઈએ છે કે આ લાડવા છે, ગુલાબજાંબુ, જલેબી, એની શું જોવે છે? એક રૂપતા, અભેદતા જોવે છે. તો અહીંયા કે એકલો આત્મા આનંદ ગુણોથી ભરપૂર આનંદ સ્વરૂપ રહી જાય છે, દ્રષ્ટિમાં રહી જાય છે, જ્ઞાનમાં રહી જાય. ક્યારની આ દશા છે? આ બધા અંદરથી લાગે ને, આવું બધું થતું હશે? શું કેવી થાય? આમ ઓલા ભાઈ જેમ કીધું તું, પરેશે જામનગર, આમ ખોલીએ તો આ બધું દેખાય, બંધ કરીએ તો આમાં ક્યાં આવો આત્મા વળી પર્યાય ને ગુણભેદથી રહીત ને એવું બધું ક્યાં હશે? જીવનમાં ઇન્દ્રિયના અવલંબન પૂર્વક આપણું જીવન વીતતું જાય છે. હર સમયે જ્ઞાનની પ્રણતિ કોનું અવલંબન લયા કરે છે? અને એનાથી ક્યાં પહોંચવાના? ઇન્દ્રિયના અવલંબનથી, નિયમથી ક્યાં પહોંચવાના? પૂદગલ તરફ. ઇન્દ્રિયોનું સામર્થ્ય નથી અતિન્દ્રિય આત્મા તરફ લઈ જાય. આખા ઇન્દ્રિયો દ્વારા કર્યું તો બહિર્મુક્તામાં પૂદગલ તરફ. એનાથી રહિત શું ચૈતન્ય તત્વ છે એનો હજી વિકલ્પાત્મક ભૂમિકામાં પણ પ્રયત્ન નથી કર્યો. નિર્વિકલ્પણાની વાત તો જુદી છે, પણ વિકલ્પાત્મકમાં પણ હું એક અતિન્દ્રિય તત્વ છું. લાવ ઇન્દ્રિયોથી વિરક્ત તો થોડો થાવ. અરે એક મનના સંબંધીમાં પણ હજી આપણે આવતા નથી તો પછી મન પાવે વિશ્રામ એ દશા તો ક્યારે આવશે? આવે છે? બનાસિદાસજી શું લખ્યું છે? કંઈક વસ્તુ વિચારત. એક એક ભેદ પાડ્યો આ બાજુ, પછી બીજો ધ્યાવતે. શું ફરક પાડ્યો? જ્યારે વસ્તુને વિચારે છે ત્યારે મનનો સંબંધ છે. ફરીથી, વસ્તુને વિચારે ત્યારે કોનો સંબંધ છે? ઇન્દ્રિયનો કે મનનો? કોનો? ઇન્દ્રિયનો કે મનનો કે બેયનો? ઇન્દ્રિયોમાં તો તાકાત જ નથી કે સ્વરૂપનું ચિંતન આવી શકે, અને એટલા માટે સંજ્ઞા હશે તો જ એને થશે. ઇન્દ્રિયો તો માત્ર બહિર્મુખતાને છતાં આપણને આગ્રહ બહુ હોય છે. મારી આંખ તો એવી કે અંધારામાં પણ મોતી પરેલો, ને કાન તો એવા કે નહી સરવા કે ને સરવા કાન એવા, જેમાં આકુરતા સિવાય બીજું કાંઈ જ નથી એનો ક્યારે પણ અધિકતા કરીશ નહીં. તો વસ્તુ વિચારે છે ત્યારે મનનો સંબંધ છે, પણ ધ્યાવે છે વેદન, અને ત્યારે શું થાય છે, મન પાવે વિષાણ. આ પહેલો પ્રયત્ન કરવાનો છે, પણ 24 કલાક ઇન્દ્રિયના અવલંબે જ આપણો જ્ઞાનનો વ્યાપાર ચાલ્યા કરતો હોય છે. તો અહીંયા જ્યાં એકલો આત્મા આનંદ સ્વરૂપ રહી જાય છે, હવે આવી જ્યાં દશા થાય ત્યાં ક્યાં વિકલ્પો છેડા, હું શુદ્ધ છું, હું અશુદ્ધ છું, હું બદ્ધ છું, હું અબદ્ધ છું, આવી ગયા બે સંબંધીના. હું શુદ્ધ છું એ કોના સંબંધી આવ્યા, નિશ્ચય નહી સંબંધી, શુદ્ધ નહીં સંબંધીના, દ્રવ્ય સંબંધીના. હું અશુદ્ધ છું કોના સંબંધીના, પર્યાય સંબંધીના વિકલ્પો. એવી રીતે હું બંધાયેલો છું, પર્યાય સંબંધીનો. હું અબદ્ધ છું, અબદ્ધ એટલે મુક્ત સ્વરૂપ છું, એ પણ કેવા, એવા વિકલ્પો હતા. હતા કેમ શબ્દ વાપરો ફરીથી, અનુભવ પહેલાની ભૂમિકા. જો આ એક વિચારણ છે, આવા હજી તત્વ વિચારણામાં પણ જો આપણે નથી આવતા મનના સંબંધે, તો હજી તો ભૂમિકા તૈયાર નથી. આપણને એમ લાગતું હોય 24 કલાક હું બહુ કરી લઉં છું, શું કર્યું, ઉપયોગની બહિર્મુખતામાં જ રહે છે વધારે. પાંચ તત્વ ચિંતન સુધીની પણ હજી એટલી ભૂમિકાની એ તૈયારી થતી એ નથી. વિચારો તો ઘણા કરીએ છીએ ને, વિચાર તો કરીએ, શું થાય અમે ને, અમારું શું છે, લોંગ વિઝન હોય છે અમે તો કેટલા. અરે જે સંયોગની નિશ્ચિતતા નથી એની વિચારણામાં રહીએ છીએ. 5 વર્ષનું પ્લાનિંગ કરીએ ને આનું, કે જેનો ભરોસો નથી અને જે તત્વનું અસ્તિત્વ અનાદિ અનંત છે એનો કેમ વિચારણા નથી કરતા, એ તો નિશ્ચિતતા છે ને. જે સંયોગ સંબંધીનો આપણે વિચારણા કરીએ છીએ એનો પહેલો ભરોસો જ નથી કે રહેવાનું છે કે નથી રહેવાનું. તો અહીંયા આખી એ બધી વાત તો છે જ નહીં. અહીંયા તો અંદર મનના સંગે જીવનમાં આ એક પ્રયાસ પ્રયત્ન કરતા રહેવું જ પડશે, નહીં તો ઉપયોગની સ્થૂળતા રહ્યા કરશે. ઉપયોગની સૂક્ષ્મતા નથી થતી તો ઉપયોગની અનુભવતાની દશા તો ક્યાંથી આવશે, નિરીકલતાની દશા તો ક્યાંથી આવશે. તો એવા વિકલ્પો હતા તે છૂટી ગયા, છૂટી ગયા. અને શું થયું, જે એકલું આત્મતત્વ રહી ગયું. જો ફરીથી શબ્દ ગુરુદેવ કયો પ્રયોગ કરે છે, મારે આને છોડવું છે ને આને ગ્રહણ કરવું છે. અનુભવના કાળે હું ચૈતન્ય તત્વને, અખંડ અભેદ અવિનાશી તત્વને ગ્રહણ કરું છું, અનુભવું છું, એવો પણ ભેદ નથી. સહજપણે બીજા વિકલ્પો છૂટતા એકરૂપ તત્વનો અનુભવ રહી જાય છે, થઈ જાય છે, કરવું એવું પણ હોતું નથી. જેમ એક સામાન્યપણે બાર કહેવાય છે ને, પ્રતિમા જે હોય છે એને બનાવવી છે, કોતરવી છે, આખો સ્લેબ કે ને આખો પથ્થરનો એમાંથી બનાવી, તો શું કરવું, શું કરવું, શું કરવું. અરે ચિંતા ન કર, વધારાનું કાઢી નાખ, પ્રતિમા રહી જશે. શું છે એમાંથી શું કરવું છે, વધારાનું. એમ અહીંયા જે વધારાની શું વસ્તુ છે, વિકલ્પો છે, એ છૂટી જશે. ફરીથી વિકલ્પને છોડવાનો પણ નવો વિકલ્પ કરીશ નહીં. મારે ચૈતન્ય તત્વને ગ્રહણ કરવું છે એવો પણ નવો વિકલ્પ કરીશ નહીં. એક અંદરનું રૂચિનું એવું એક કામ થઈ જાય છે કે એ સિવાય બીજું જીવનમાં એ રીતે અર્જુન જેવું જોતા શીખવું પડશે. એ તો દરેકને ખબર છે ને, દ્રોણાચાર્ય હતા બધા, એને દેખાડતા હતા ધનુર્વિદ્યા. તોલા ભીમને પૂછ્યું તો એને શું દેખાય, તને શું દેખાય, તો એને શું કીધું, ઝાડ શું આખો આકાશ ને બધું જ, એ તો સારું કહેવાય ને, આટલું વિશાળ બધું દેખાય એ ઘણું કહેવાય ને, આખો આકાશ દેખાતો, આખું ઝાડ ડાળીઓ પાંદડા બધું જ. અને અર્જુનને શું દેખાતું હતું, ખાલી પક્ષી દેખાતું હતું ને, તો શું દેખાતું, આમાં સારું પણ વધારે જ્ઞાન જાણપણું કોને કહેવાય, જે પોતાના પ્રયોજનને ચૂકે છે એ ખરેખર જ્ઞાન જ નથી. ભલે એને જ્ઞાનની વિશાળતા ઘણી હોઈ શકે, જે શું કરે છે પોતાનું પ્રયોજન, અને પ્રયોજનની એટલી અધિકતા થવી જોઈએ કે બીજું જાણે મને કાંઈ દેખાતું નથી. એવી અહીંયા કે એકલું આત્મતત્વ શું છે રહી જાય છે, એના અનુભવમાં, એના વેદનમાં, જ્ઞાનમાં એક રહી જાય છે, આ તેનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. એમાં છે 144 ગાથામાં તેને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવું નામ અપાય છે. 144 ગાથાની ટીકામાં એનું નામ જ સમ્યક દર્શન અને સમ્યક છે, સમ્યક જ્ઞાન છે, અને તેને તે જ સમયસાર છે, તે જ સમયસાર છે. મૂળ ગાથામાં છે ને, નય પક્ષથી અતિક્રાંત બાખ્યો તે જ સમયનો સાર. તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય તે જ સમયસાર છે. અહીંયા સમયસાર એટલે શું? સમયસાર તે આ પાના નહીં, અક્ષરો નહીં, એ તો જડ છે. સમયસાર કેટલા પ્રકારના? કેટલા? બે પ્રકારના ને, એક જયસેનાચાર્યની ટીકાવાળું, એક અમૃતચંદાચાર્યની ટીકાવાળું. તો કયું બીજું? એક હિન્દીમાં ને એક ગુજરાતીમાં. એવું? તો કેટલા પ્રકાર છે? એક વાચક સમયસાર છે, એક વાચ્ય સમયસાર છે. અને વાચ્ય સમયસારમાં પણ લઈએ તો એક કારણ સમયસાર છે અને એક કાર્ય સમયસાર. પોતાનો ત્રિકાળી ભગવાન આત્મા એ કેવો છે? કારણ સમયસાર છે, અને એના આશરે પ્રગટ થયેલી નિર્મળ દશાઓ એનું નામ કાર્ય સમયસાર છે. તો એ અહીંયા એ સમયસારની વાત છે કે પ્રગટ થયેલા ત્રિકાળી સ્વભાવરૂપ તો છે જ, હવે એને આશરે પ્રગટ થયેલું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન તે સમયસાર. આ શબ્દરૂપે જે છે જડ એની નહીં, આત્માના આનંદમાં લીનતા. આવું બધું શું હશે? આમ આમ અમે તો લીન જ છીએ ને. આમ અમને જે જે આનંદ મળે છે ખાવામાં, પીવામાં, ક્યારેક બધામાં આનંદ મળે છે, કઈ એમને એમ થોડી છે. ભાવતું ભોજન મળે, સરસ મજાની સિઝનમાં હોય નહીં, ગ્રીનરી દેખાતી હોય ક્યારેક, બધું વસ્તુ ત્યારે આનંદમાં લીન છીએ કે નહીં? અમે હજી તો પોતાના વેદનને પણ આપણે ઓળખી શકતા નથી. આકુળતાના વેદનમાં આનંદની કલ્પના છે. વેદન શેનું છે? આકુળતાનું. અને કલ્પના શેનું છે? આનંદનું છે. હજી એ પણ હજી ભેદ નથી પાડી શકતા. તો અહીંયા તો સવિકલ દશા ને નિર્વિકલ દશાની વાત તો ઘણી દૂરની રહી છે. ક્યારે પણ એ સિદ્ધાંત માની લેવો, પરદ્રવ્યના લક્ષે ક્યારે પણ અનાકુળ આનંદનું વેદન આવવાનું નથી. કોઈ પણ પરદ્રવ્ય, ગુરુદેવ સેના માટે પરદવાઓ દુગઈ અશ્પાઉડમાંથી લેતા હતા ને, એમ અહીંયા અરે એકવાર અતિન્દ્રિય આનંદમાં સ્વાદ લે, તને ઉપયોગની લીનતા કેવી થશે? આ અહીંયા લખ્યું ને, આત્માના આનંદમાં લીનતા, એકાગ્રતા, સ્થિરતા કેટલી કેટલા કાળ સુધી થઈ શકે? બારમાં કદાચ કોઈ ઇન્દ્રિય વિષય હશે, વિષય બદલશે જો, ગમે તેવું કંઈક જોતો હશે, વધારે વધારે 3 કલાક હશે, નહીં મેચ હશે તો 8 કલાક, અંતે ઉપયોગની આ તો ઘણો ભટકતો હોય, માની લઈએ. વિષય એને આનંદ જોવે છે, પ્રણતિને રૂચિને શું જોવે છે? આનંદ. કલ્પના એ કોઈક વિષય તરફ જાય છે, ફળરૂપે આકુરતા મળે છે, ઉપયોગ પલટી જાય છે. કોઈ પણ એવો ઇન્દ્રિય વિષય જગતમાં નથી જે આપણા ઉપયોગને અનંતકાળ સુધી ટકાવી શકે. આ એક ચૈતન્ય તત્વ એવું છે જેમાં ઉપયોગ જાયમો તે જાયમો સાદી અનંતકાળ પછી બહાર નીકળે ને. અરે વાઘ સિંહનો સંયોગ હોય તો પણ એની પ્રતિકૂળતાના પાપના ઉદયની તાકાત નથી કે એ ઉપયોગને એને મચક કરાવી શકે. ઉપસર્ગના સમયનો આપણે વિચાર કરીએ, શું થાય છે? મુનિરાજનો ઉપયોગ જે સ્વરૂપમાં જાયમો છે, ગમે તેવા બાયમાં પ્રતિકૂળ ઉદયો આવતા હોય છે, સંયોગો પાપના ઉદયમાં આવતા હોય છે, ઉપયોગ ચલિત થતો નથી. પણથી તો ચલિત ન થાય ઉપયોગ. આવો આનંદ સ્વરૂપ કોણ છે? આ એક વિશ્વાસ લાવો. હું પોતે અત્યારના જેને હું શોધી રહ્યો છું એનાથી હું પરિપૂર્ણ ભરેલો છું. આ પેલો વિશ્વાસ આવો જોશે તો આત્મામાં, આત્માના આનંદમાં લીનતા તે જ સમયસાર છે, તે જ મોક્ષ માર્ગ છે, તે જ રત્નત્રય છે, તે જ સમ્યક દર્શનના ચારિત્ર છે. આત્મ સ્વરૂપનો બરાબર નિર્ણય કરીને વિકલ્પ છૂટી જાય. જો આખી ફરીથી ગુરુદાસે લિંક લે છે અને 144 ગાથામાં લિંક ક્યાંથી શરૂ કરી હતી? પ્રથમ, પછી શું શબ્દ પહેલો? પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરીને આ પૂર્વ ભૂમિકા, પછી આખું મતિ જ્ઞાન અને શ્રુતજ્ઞાનને અંતર્મુખ કરવાની વિધિ. તો આત્મ સ્વરૂપનો બરાબર નિર્ણય, ફરીથી શબ્દ શું છે? સાચો નિર્ણય તો અનુભવ પછી થશે, પેલા શું થવો જોઈએ? બરાબર દ્રઢ નિર્ણય કે આવું જ વસ્તુનું સ્વરૂપ, ભલે પરોક્ષ જ્ઞાન છે પણ પેલો શું હશે? આવો નિર્ણય. બરાબર નિર્ણય કરીને પછી એ પણ વિકલ્પ છૂટી જાય. 73 ગાથામાં એના માટે શબ્દો વાપરો છે, વમી નાખા છે. આખો શું શબ્દ વાપરો છે? એ હવે એ વિકલ્પમાં એકાકારપણું, ગ્રહણપણું થતું નથી. અને આમાં 144માં મતિ જ્ઞાનને અંતર સન્મુખ કર્યું છે અને શ્રુત જ્ઞાનમાં તક લઈ ગયું છે. આકુરતાને ઉત્પન્ન કરનારી નહીં પક્ષના, કેવા છે આકુરતાને. આપણને એમ થાય એમાં તો હું કઈક ઘણું આગળ વધ્યો છે. વિકલ્પમાં ઠીકપણું, વિકલ્પથી રહિત થવા નહીં દે આપણને. તો એ અહીંયા વિકલ્પ છૂટી જાય અને પછી શું થાય? ફરી આમાં શું થાય છે? પેલા શું કીધું? નિર્ણય કરવો. પછી શું કીધું? છૂટી જાય. તો છોડવું છે તો પેલા હું કામ ગ્રહણ કરાવ્યો હતો. આ તો ઊંધું નથી કરાવ, પેલા તો શું કરાવે? તો કર, શાસ્ત્ર અભ્યાસ કર, એમાં આત્માનો નિર્ણય કરે. અને પછી હવે શું કહે છે? છોડવાનું. તો અમે એને કહેતા કરીએ જ નહીં તો સારું ને. જો જીવનમાં આવા પ્રકારો આપણે કરીએ છીએ, જેમ કપડું ધોવા બેસીએ તો શું કરીએ છીએ? પેલા સાબુ લગાડીએ છીએ. કપડાં ધોવામાં પેલા સાબુ ન લગાડે અને પછી શું કરે છે? એને સૂકવવા મૂકી દે છે. તો શું કરે? તો પેલા લગાડ્યો શું કામ? જો કાળવો છે સાબુ તો લગાડ્યો શું કામ? પેલા બે પ્રકાર છે કે નહીં? આગળ ચાલીએ છીએ, પગથિયા ચડીએ છીએ, 13મા પગથિયે પગ મૂકીએ છીએ ને પછી છોડીને 14મા. તો આ એક પ્રક્રિયા હોય છે, પૂર્વ ભૂમિકાની પ્રક્રિયા છે. અને છોડીશ તો ખરેખર કાર્ય એ થશે. તો એ અહીંયા કહે છે, નિર્ણય કરીને વિકલ્પ છૂટી જાય પછી અનંત ગુણ સામર્થ્ય ભરપૂર એકલું રહ્યું. જો શબ્દ હંમેશા ગુરુદેવ સેના ઉપર વજન આવે છે, એકલું. સમ કા માટે એકલું છે? નિર્ણયમાં અનેક પ્રકારના વિકલ્પો હતા અને અનુભવમાં એક કયું તત્વ આવે છે? એકરૂપ, અભેદરૂપ, અખંડરૂપ એકલું રહ્યું જે નિસુદાત્મ તત્વ, તે જ સમયસાર છે. તે સુધાત્મા એ સમયસાર છે અને એને આશ્રય પ્રગટ થતી નિર્મળ વિતરાગી પ્રણતિ, એને પણ અહીંયા કાર્ય સમયસાર સમ્યક દર્શન જ્ઞાન કહેવામાં આવે. તો આ જ પ્રકારની એક વિધિ છે. બીજી કોઈ આત્માનુભૂતિની અને કયો અધિકાર છે? 144 ગાથા કરતા કર્મ અધિકારમાં આ વિષય કેમ લીધો? નહી પક્ષ અને નહી પક્ષને પણ છોડવાની વિધિ એમ કેમ ન્યાસે લીધી? કરતા કર્મ અધિકારની શરૂઆત ક્યાંથી? આપણે અહીંયા ગાથા બોલ્યા, હમણાં જ બોલ્યા, કરતા કર્મ બોલ્યા ને, કઈ લીધી? આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. વાત આવી ને ગાથા, જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો. તો આખો કરતા કર્મ અધિકારમાં શરૂઆત શેનાથી લીધી? આશ્રવથી. અંતમાં પણ કોનાથી લીધું? આ વિકલ્પ છે, આશ્રવ જ છે. કારણ કે જ્યાં સુધી આશ્રવનું કરતા કર્મ પણ રહેશે, પરદ્રવનું માની તો પ્રશ્ન જ નથી, ત્યાં સુધી તને આત્માનુભૂતિ થવાની નથી. કેમ ન થાય? આશ્રવનું કરતા પણ માનીએ તો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ કેમ ન થાય? કે જે જેનો કરતા બને એમાં એકાકાર હોય કે એનાથી ભિન્ન હોય? તો એકાકાર થયો તને ભેદજ્ઞાન તો થવા નથી, અનુભૂતિ કેમ થશે? જે જેનો કરતા બને એનાથી ભિન્ન રહે કે એમાં એકમેક થાય, તન્મય થાય, એકરૂપ થાય. તો બે છેવાડે એ રીતે લીધું છે, વચ્ચે પરદ્રવ્યની વાત આવી છે, પણ મૂળ શેની વાત છે કે આશ્રવ એટલે વિકલ્પ, રાગાદી ભાવ એનું પહેલા કરતા પણ છોડજે. પણ રાગ એવો મીઠો લાગે છે કે એને એમ થાય કે રાગ છૂટી તો પછી કરશું શું આખો દિવસ? આ તો કંઈક રાગ છે એટલે કંઈક એક્ટિવ પ્રયત્ન પ્રવૃત્તિમાં રહીએ છીએ. બહુ જ સુંદર રીતે એની શરૂઆત અને એન્ડ અહીંયા કરી છે. ચલો એનાથી આગળ વાત લઈએ આપણે. 29 નંબરનો બોલ, એમાં પણ રાગમય વાતમાં શુભ અને અશુભ રાગ, આમાં બે વાત બહુ જ સુંદર રીતે છે. અહીંયા કઈ વાત આવી? પહેલી રાગની, અહીંયા પહેલી વાત અનુભવ પહેલાના રાગનું પણ થી રહિત થવાની. એટલે એ રીતે વિચાર કરીએ રાગનું કર્તૃત્વ અને હવે શુભ રાગની મીઠાશ. શું રહી ગયું છે આપણને? બે મુખ્ય કહેવા છે આપણને, રાગનું કર્તૃત્વ કયો, પરદ્રવ્યનું કર્તૃત્વ, અને બીજું શું રહી ગયું છે? શુભ રાગની મીઠા, પુણ્યની મીઠા. અને અને તમે અત્યારના અમે પુણ્ય ન કરીએ તો બીજું શું કરીએ? એમ અમે પાપ કરવાનું તો અમે કોઈ દી કહેતા, કારણ કે એટલી તો અમને પણ ખબર છે, ખબર પણ નથી. ક્યાંક અવ્યક્તપણે પણ અશુભની આપણે અનુમોદના કરીએ છીએ. આ તમારો વેપાર ધંધો બહુ સારો ચાલે, ઠીક છે, સારું છે, વાંધો નથી, અનુમોદના છે. ક્યારે પણ નહીં, થોડું તો કરીએ છીએ ને, એમને એમ સાવ ઠંડા ન રહે, થોડો ફૂફાડો તો નહીં તો શું થાય? અનુમોદના ચાલુ જ છે બધી કસાયોની. જીવનમાં એની તો વાત નથી. અહીંયા આખો જે આપણને 77 ગાથા પ્રવચન સારનો ગુરુદેશી આધાર આપીને લેશે, સમયસારમાં પુણ્યપાપ અધિકારમાં તો વાત છે જ. આખો સમયસારનો પુણ્યપાપ અધિકાર શેના માટે છે? જેવી રીતે એક રીતે વિચાર કરીએ, પહેલા લેદ છે વાત, પહેલા સમયસારના ત્રણ અધિકાર, એમાં બબે નામ છે, જીવ અજીવ. પૂર્વરંગ એક બાજુ લઈએ, પેલો જીવ અજીવ, પછી બીજો કર્તા કર્મ, ત્રીજો પુણ્યપાપ. બબે છે ને, એમાં એમાં શું સમજાવવું છે? જીવ અજીવમાં ભિન્નતા હોવા છતાં તું એકત્વ માને છે. જીવ નામ જ જીવ અને અજીવ એટલે તો નેચરલી છે ને, તો બેમાં શું છે? ભિન્નતા. અને માને છે શું? એકતા. એનાથી જ ઓપોઝિટ કર્તા કર્મમાં શું છે? એ હોય એકમાં અને માને છે બેમાં. કર્તા કર્મ પણ શેમાં હોય? એક પદાર્થમાં હોય એકમાં. ઓલામાં શું હતું? ભિન્નતા છે અને છતાં એકત્વ માને. અને અહીંયા શું છે? એકત્વમાં હોય, એક જ પદાર્થની અંદર કર્તા કર્મ અને માને છે શું છે? ભિન્નતા. અને ત્રીજામાં પુણ્ય ને પાપ એક જ સ્વરૂપના છે, એક જ સ્વભાવ છે, એક જ લક્ષણ છે, અને છતાં ઠીક ઠીક માને છે. આ આખી વાત. તો જેમ ઓલામાં કરતા પણ છોડાયું છે રાગાદીનું ને પરદ્રવ્યનું, એમ અહીંયા શુભ રાગની મીઠાશ છોડાય. ક્યારેક આપણને ભય લાગે છે કે જ્ઞાનીઓએ શું કરાયું, ખાસ તો ગુરુદેશી ઉપર જાય ને, ગુરુદેશી શું કરાયું? પુન છોડાયું ને, શું કરાયું? ક્યારે પણ પેલા પુણ્ય છૂટશે જ નહીં, પેલા પુણ્યનો પક્ષ છૂટશે. પુણ્ય તો ક્યાં સુધી રહેવાનું છે? ગુણસ્થાનથી વિચાર કરીએ તો દસમા અવ્યક્તપણે, દસમાના છેલ્લા સમય સુધી, અને બુદ્ધિપૂર્વકનું છઠ્ઠા ગુણસ્થાન સુધી. એટલે અત્યારના જો ઈચ્છા કરશું તો પણ શુભ ભાવ છૂટવાનો, અરે નિગોદના જીવને પણ પુણ્ય પાપનું ચક્ર ચાલુ જ હોય છે. ભલે એને સંઘની પણ વ્યક્તપણે એવું નથી, પણ એનું ચક્ર, અને એટલા માટે એનું નામ શું આવે? હંમેશા કસાય ચક્ર આવશે. શું હોય છે? એક જાતનો કસાય ન હોય, તીવ્ર મન તીવ્ર મંદ એ ચાયલા જ કરતો હોય, એ કસાયનું ચક્ર છે. તો સામે શું છે? ભવ ચક્ર છે. તો એ અહીંયા કોઈએ પણ કોઈ પણ જીવને પહેલા શું છૂટશે? પુણ્ય છૂટશે કે પુણ્યનો પક્ષ છૂટશે, એ અહીંયા છોડવા માટેની આખી એ વાત કરે છે. આપણને એમ લાગે મારી પાસે અત્યારના ક્યાં છે? બે જ ઓપ્શન છે ને, क्या बे ऑप्शन छे, कां तो पाप अने कां तो पुण्य, बराबर छे। अरे तारी पासे एक त्रीजु ऑप्शन खुल्लू छे, ते कोई दी ग्रहण कर्यू नथी, पुण्य पाप बे थी भिन्न भेद ना तू करी सके, तारू ज्ञान नु सम्यक परिणमन तू अत्यार ना करी सके छे, मात्र पुण्य पाप करवा ए तारू कार्य नथी, तू ज्ञान स्वभावी भगवान आत्मा छो। ते सुंदर बात अहीं आपणे गुरुदेसी एले छे, संसार मां पुण्य नी प्रधानता छे अने धर्म मां गुण नी प्रधानता छे, गुण एटले अहीं शुद्धता निर्मळता एनी अहीं, संसार मां कोनी छे प्रधानता, ये तो नेचरल छे, जगत मां प्रसिद्धि कोनी बधी थानी, जेना पुण्यना उदय छे, जस कीर्तिना उदय छे, साताना उदय छे, एनुं जगत मां चालवानुं छे, जगत मां पुण्यनी प्रधानता मुख्यता अधिकता एनुं ज बधुं चालवानुं, कदाच खोटू पण करता है, परिणाम मां विचपिचता होय अने छतां पुण्यनो उदय हशे, जगत मां प्रसिद्धि मळशे, अने ज्ञानीनी वितराग धारा होय तो पण एने एवा तो बने छे, उपसर्ग आदि कोण एक एक विचारणा घणीवार करवा, जेमना मन मां पण कोईना संबंधी अहितनो एक विकल्प ना आवे अने एना उपर भयंकर उपसर्ग आवता, जेनी आपणे कल्पना न करी शकीए, वर्तमान मां एमने नव नव कोटीए जेने बधानो त्याग होय अने छतां ए तो पूर्वना उदयने प्रमाणे छे, अने एटला माटे कोईना उदयने जोईने वर्तमान परिणामनो अनुमान न करवुं, वर्तमान उदय जोईने एना परिणामनु अनुमान न करवू, उदय असाता न होय अने परिणाम शेनो हशे, परिणाम शेनो, पुण्यनो के पापना, तीव्र असाताना उदय वक्ते परिणाम शेना हशे, पापना के पुण्यना, अरे वे क्यां मोक्षगामी ना होय, एक केवो पुरुषार्थ ने, एटले कोई वर्तमान उदय वर्तमान परिणामनु सूचक नथी, वर्तमान उदय भूतकाळना परिणामनो सूचक छे, जे कोई जेनो उदय छे, आपणे घणीवार शुं छे कोकना उदयथी आपणे ने केवू मानी लईए छे, तिरस्कारमां કોકનો પાપનો ઉદય ને એવું બધું હોય તો કેવું માની લે છે, એવું નથી, એ તો કદાચ અસાતાનો ઉદય એ તો ભૂતકાળના પરિણામ, તો અહીંયા તો એનાથી જુદું કે સંસારમાં શેની ચાલે છે, પુણ્યની પ્રધાનતા છે અને ધર્મમાં ગુણની, ગુણની એટલે કે આત્માનો જે સ્વભાવ વિતરાગતામય છે એની પ્રધાનતા મુખ્યતા, એનો અર્થ લીધો, ધર્મમાં ગુણની પ્રધાનતા છે એટલે ગુણની એટલે વિતરાગતાની શુદ્ધતાની, એનો અર્થ શું, ધર્મમાં પૂજ્યતા કોના અનુસારે છે, ઉદય અનુસાર છે કે પરિણતિની શુદ્ધતાને અનુસાર, એના માટે જગતમાં શેની અધિકતા ચાલે છે, ઉદય પ્રમાણે પુણ્યના ઉદય, અહીંયા માર્ગમાં હિતના માર્ગમાં ધર્મમાં કોની અધિકતા હોય છે, જેને સાતાનો ઉદય પુણ્યનો ઉદય એ છે કે પવિત્રતા જેને પ્રગટ થઈ છે, કોઈ મુનિરાજ છે અસાતાના ઉદય છે અને એની સામે કોઈ ચક્રવર્તી છે પણ આત્માનું અનુભૂતિ નથી, કોણ અધિક છે, ક્યારે પણ જૈન દર્શનમાં આવીને પુણ્યની અધિકતામાં લલચાઈ જતો નહીં, ક્ષોપસમની અધિકતા હોય લલચાઈ જતો નહીં, ધર્મમાં ક્રાઇટેરિયા શેની છે, જેટલી જેટલી વિતરાગતા એટલું પૂજ્યપણું, આખું ગુણસ્થાનની જે ક્રમ છે એના ઉપર આધારિત છે, જેટલી જેટલી વિતરાગતા એના ઉપર છે, તો ધર્મમાં ગુણની પ્રધાનતા છે, તેથી જ્ઞાની પુણ્યથી દૂર રહીને તેના સ્વામીપણે ન ભળતા નિષ્ફળપણે જાણે છે, જો આ જ્ઞાની, પેલો તો સિદ્ધાંત આપણને ગુરુદેસી આપ્યો, સિદ્ધાંત બહારમાં પુણ્યની અને ધર્મમાં ગુણ એટલે વિતરાગતાની, અને તેથી ધેરફોર જ્ઞાનીના સ્વીકારવાથી જ્ઞાની પુણ્યથી દૂર રહીને, દૂર રહીને એટલે ઉદય હોય એને બધાને કાઢી દે નહી, ચક્રવર્તી હોય એમ કહેતા ને, મારે કઈ એક વર્ષ સુધી આટલું બનાવ તૈયાર, મારે તો જે ઓન ધ સ્પોટ બન્યું હશે ને એવું જ હશે ને, કેમ હું નામ કેમ ન પાડે, એવું ના કેમ ના પાડે, એના કેટલા હોય દેવો સેવામાં હોય, 16,000 તે ના ન પાડે, મારે એટલા બધાની જરૂર નથી, એકાદ ચાલશે કદાચ, એવું નહીં, 96 કરોડ પાયદળ હોય એટલું બધું હોય, ફરીથી હઠ નથી અને છતાં એમાં એકત્વ નથી. જે મળ્યો છે એને એની તૃષ્ણા નથી, એની અધિકતા નથી, એ તો સહજ પુણ્યના ઉદય છે. એમાં એને પોતાને કે ના ચક્રત્ન ભલે પ્રગટતી, હું કઈ ચક્રને જીતવા ક્યાંય હઠ કરીશ નહીં અને ઉદયમાં ક્યારે એકત્વ કરીશ નહીં, ક્યાંય સહજતા છે. એટલા માટે એનાથી દૂર રહીને અભિપ્રાયમાં તે સમય એનાથી ભિન્નતાની ધારા ચાલે છે. આ દૂર રહીને છે. આપણને એમ લાગે ઉદય છે એટલે જાણે એમાં એકાકાર થતા હશે, એ તો જ્ઞાનીની આખી મહાનતા છે. એ હવે કાચની બણીમાં તડ પડી ગઈ છે, ભલે ચારિત્રથી પ્રત્યક્ષપણે આમ ભિન્નતા દેખાતી નથી, પણ એ તડ પડેલી છે. એનો અર્થ શું થયો? વહેલી મોડી છૂટું જ પડવાનું છે, એ તડ હવે એમાં સંધાવાનું નથી. એમ જ્ઞાનીની તડ પડી છે, એ આપણે જોઈ શકતા નથી. તો જ્ઞાની પુણ્યથી દૂર રહીને આમ કહીને શું કહેવું તું ગુરુદેવ? આપણે પુણ્યની તૃષ્ણામાં છે તો એની અધિકતા છે અને નથી તો મેળવવાનો પ્રયત્ન છે, બે છે, દૂર નથી રહેતા. જ્ઞાનીને છે છતાં શું છે? એની નિષ્ફળતા છે, એનાથી ભિન્નતા છે દૂર. અને આપણને હોય તો એની શું છે? અધિકતા રહેશે, અને નથી તો શું છે? મેળવવાની તૃષ્ણા રહેશે. તો એ દૂર રહીને તેના સ્વામીપણે ન ભળતા, શબ્દ શું વાપરો? સ્વામી એટલે હજી એટલી ચારિત્રની દશા પ્રગટ નથી થઈ કે એ બધાથી છૂટીને આખું પૂર્ણતા થઈ ગયા હોય, પણ એક થઈ ગયું છે શ્રદ્ધાનું પ્રણમન. અને શ્રદ્ધા, શ્રદ્ધા શું કરાવે છે? શ્રદ્ધા વિભાવથી ભિન્નતા કરાવે છે અને ચારિત્ર વિભાવનો અભાવ કરાવે છે. આ બે ફરક છે. શ્રદ્ધા શું કરાવે છે? વિભાવથી એકત્વ છોડાવે છે. અને ચારિત્ર પોતે શું કરે છે? કે જે વિભાવ રાગાદી ભાવો છે એનો શું કરે છે? અભાવ કરતો. બેનો ફરક છે. ક્યારે એમ ન સમજ, જ્ઞાની છે એટલે એને કઈ રાગ જ ન હોય એવું નથી. રાગ ન હોવું કોનું છે? એ ચારિત્રનું. અને એનું સ્વામિત્વ એકત્વ મમત્વ ન હોવી કોનું છે? શ્રદ્ધા. આ બે પરિણામ જુદા જાણવા પડશે, નહીં તો એકબીજામાં શું કરી લેશું? કોઈ કહે ને જ્ઞાની, જ્ઞાની રાગને રાગના વિષયોને સારા માને કે રાગને અહિત રૂપ માને? જ્ઞાની રાગને સારો માને કે દુઃખમય અહિત રૂપે માને? ખરી જાણે એટલે ભલે રહ્યો રાગ, વાંધો નથી. એમ રાગની વાત, વિષયની વાત નથી કે સંયોગની વાત નથી. જ્ઞાની રાગને હિતરૂપ માને કે અહિતરૂપ માને? કઈ નહીં, એ સારું. રાગ ભલે રાગ છે તો આકુરતા છે, એમાં હિત અહિત તો હોય જ. એ સંયોગો છે એના જ્ઞાતા રે. તો રાગ કોઈને એમ થાય રાગને અહિત જાણે છે તો છોડી કેમ ના દે? અરે ભાઈ, અહિત જાણવું અને એનો અભાવ બે જુદી વાત છે. અહિત પણ જાણે છે એનું ભેદજ્ઞાન છે, અને રાગ છૂટતો જાય છે એ ચારિત્રનો પુરુષાર્થ છે. બેમાં મોટો ફરક છે. પણ જે રાગને છોડશે એ પહેલા એને અહિત રૂપ જાણશે તો જ છોડી શકશે. અને એટલા માટે પેલું શ્રદ્ધા જ્ઞાન છે ને પછી ચારિત્ર છે. જે એને હિતરૂપ માને એમાં એકત્વ મમત્વ કરી અભાવ કેદી કરવાનો છે. અને એટલા માટે પેલું સ્વામિત્વ કરતા પણ છોડવું એ પેલો પુરુષાર્થ છે. તો જ્ઞાની એમાં સ્વામીપણે ન ભળતા નિષ્ફળપણે જાણે છે, એમાં એકાકાર થતા નથી. અને નિષ્ફળપણે ભૂમિકામાં મારો હજી પુરુષાર્થ હજી આગળ નથી વધતો એટલો આવો રાગ છે એને કેવી રીતે નિષ્ફળપણે? આજ ઘણી વાર કદાચ એવું હશે ને, આ તો બધાને ખબર હશે ને, બેંકમાં કેશિયર હોય ને, કેશિયર એ દરરોજ કેટલી નોટો ગણતો હશે? એ માનતો હાશ મારે તો ઘણો આજ બધું વખરો થયો એમ વિચારતો હશે ને? નહીં કેમ? એ કેવું જાણે છે? એ કેવી રીતે? એને નિષ્ફળપણે જાય. અથવા કોઈ કંપનીમાં કોઈ સેલ્સ બધું હશે, શું કરતો હશે? આટલા બધા આજ આવ્યો છે, શું છે ફાઇનાન્સ વાળો, કરોડોનું આજ પેમેન્ટ આવ્યું છે, શું જાણતો હશે? છે તેનો નકાર નથી, પણ છતાં સ્વામિત્વનો અભાવ છે. બે પ્રકાર છે. છે એનું શું છે? જ્ઞાન છે, એનો જ્ઞાનનો અભાવ નથી, પણ સાથે શું છે? સ્વામી. આ બે છે. નિષ્ફળ એટલે સ્વામિત્વ નથી, અને જાણે છે એટલે જ્ઞાન છે. બે સાથે કામ કરે છે, કારણ કે એમાં સુખ બુદ્ધિ હોતી નથી, તેમાં ન ભળતા નિષ્ફળપણે જાણે છે. અને એની સામે કોની વાત છે? હવે કોની વાત છે? આપણી. ચાલો આપણી શું વાત કરે છે ગુરુદેવસી? અજ્ઞાની તેમાં તલ્લીન થાય છે. જો આ ફરક આટલો મોટો પડ્યો છે, કોઈને નાનો લાગતો છે એમ નથી, એનું નિષ્ફળતા છે અને આપણે શું છે? તલ્લીન, લીનતા, એકાકાર. શા માટે? કારણ કે એમાં સુખ બુદ્ધિ આપણને, એમાં હિત બુદ્ધિ છે. અને એટલે રાગમાં આપણે શું થાય છે? એકાકાર, તન્મય થઈએ. બીજા શબ્દોમાં કહીએ તો શું છે? જ્ઞાનીને રાગ થાય એ ગમતો નથી, અને આપણને રાગ ન થાય તો ગમતો નથી. જ્ઞાનીને શું થાય છે? રાગ આવે, થાય એટલે આવે. જ્ઞાનીને રાગ આવે એ ગમતું નથી, અને આપણને રાગ ન થાય. આવું કાંઈ હોય, આપણા હોય એને તો રાગ હોય કે નહીં? આપણા કુટુંબ, વેપાર, ધંધો, બધાનો રાગ. અને રાગ નહીં કરીએ તો શું થશે? બધું આડુવડું ને આડુવડું થઈ જશે ને. હજી તો જગતની વ્યવસ્થિત વ્યવસ્થાનો પણ સ્વીકાર નથી. જગતની વ્યવસ્થિત વ્યવસ્થા છે, તારા કરતાપણાના વિકલ્પની એમાં જરૂર નથી, વ્યવસ્થાપકની જરૂર નથી. કુદરતમાં એની સહજપણે એ વ્યવસ્થા ગોઠવાઈ ગયેલી છે. માથે બોજો રાખીશ નહીં, કરતાપણાના બોજાએ આપણને બહિર્મુક્તામાં રાખ્યા છે. આમ થોડું હજી આમ ભલે લખ્યું એટલે માની લઈએ, ગુરુદેવસી કહેતા એટલે માન, પણ આમ ગળે ઘૂંટડો આમને આમ રેસુતા ચાલશે? દુનિયા ચાલશે કેમ? બધું હજી તો દુનિયાની ચિંતા કરે છે. જેને મૂકી જવું છે ને એની બહુ જ ચિંતા કરીએ છીએ, અને જે પોતાનું અસ્તિત્વ છે એના વિશે ક્યારેય ગંભીરતાથી પણ વિચારતા નથી આપણે. તો અહીંયા આપણી વાત કરે છે કે જ્ઞાનની નિષ્ફળ છે અને આપણે એમાં તલ્લીન થાય છે. હવે જે મૂળ વાત ઉપર આખો આજે વિષય લેવો છે ફકરાનો, એની વાત ગુરુદેવસી લે છે. પુણ્ય એક તત્વ છે, પણ તેનાથી જ્ઞાની ન થવાય. છે પુણ્ય તત્વ છે જગતનું પણ, એક છે નવ તત્વ છે તેમાં શું છે? એક પુણ્ય તત્વ પણ છે. પુણ્ય તત્વ છે, પરિણામ છે, પરિણામને નિમિત્તે પુણ્ય પ્રકૃતિ પણ બંધાય છે, અને પુણ્ય પ્રકૃતિ છે તો એના નિમિત્તે ઉદય આવે ત્યારે અનુકૂળ સામગ્રી પણ છે. ત્રણેય નો છે, એમાં કોઈ જ નથી છે. ત્રણેય આવી ગયા ને, ત્રણ કોણ આવી ગયા? ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. જીવના પરિણામમાં જે છે અહિંસા, સત્ય, અચૌર્ય, પરિગ્રહ, પરિમાણ આદિ બધા જે છે, જેમ આપણે આવ્યા ને, કેટલામ પાઠ હતો? નવમો પાઠ ને, બાર પ્રકારના વ્રતનું સ્વરૂપ એમાં આવ્યો ને બધા. તો એ પ્રકારના, એ સિવાય બધા જે છે પૂજા ભક્તિ છ આવશ્યક બધા જે આવે એ બધું શું છે? પુણ્ય તત્વ. જીવની પણતીમાં કસાઈની બંધતાનું એ પુણ્ય તત્વ છે, એની કોઈ ના નથી. અને એના નિમિત્તે શું થવાનું છે? પુણ્ય પ્રકૃતિનો બંધ. જે પુણ્ય તત્વ એટલે આપણા સ્વભાવ, એના નિમિત્તે પુણ્ય પ્રકૃતિનો બંધ પણ થશે, અને એના નિમિત્તે બાહ્યમાં સંયોગ છે, એની કોઈ જ ના નથી. પણ શબ્દ છે ને, એનો અર્થ શું થયો? આ કાંઈક તારે ધ્યાન રાખવા જેવી વાત છે. તેનાથી જ્ઞાની ન થવાય. અરે પુણ્ય શબ્દ છે, જાયસર લઈએ, ક્ષોપસમ ધારણા જ્ઞાન બાયનું હોય. પુણ્યથી જ્ઞાની થવાતું હોત તો શું થાત? તો શું થાત? આપણે બધાય જ્ઞાની થઈ ગયા હોત. આપણે મુનિવ્રત કેટલી વાર ધારણ કર્યું છે તો ક્યાં પહોંચી ગયા હોત આપણે? એવી જ રીતે અગિયાર અંગ નવ પૂર્વનું જ્ઞાન પણ કેટલી વાર કરી ચૂક્યા છે? કેમ બે થી કેમ આપણું હિત ન થયું? મુનિવ્રત ધારણ કર્યા અને એ પણ ચોખ્ખા નિર્દોષપણે, દોષ વગરના, એવી રીતે અગિયાર અંગ નવ પૂર્વનું જ્ઞાન, એનાથી કેમ હિત કેમ ન થયું? એ સિદ્ધાંત દેખાડે છે, બહિર્મુક્તાના પરિણામથી આત્માનું ક્યારેય હિત થવાનું નથી. બેના વખતે બહિર્મુક્તા હશે, શુભ વિકલ્પ વખતે પણ ઉપયોગ ક્યાં હશે? અંતર્મુક્તામાં કે બહિર્મુક્તામાં? શાસ્ત્ર અભ્યાસમાં એ ધારણા જ્ઞાનમાં પણ ઉપયોગ ક્યાં હશે? ભાઈ, જૈન દર્શન એટલે અંતર્મુક્તાનો માર્ગ. અને આપ જગત અથવા શું જગત શું કે આપણે જ બધા બહિર્મુક્તામાં ક્યાંક ને ક્યાંક અટકી પડ્યા છે. તો એ શુભ ભાવ છે, પુણ્ય તત્વ છે, કસાય નિમંતા છે, પણ તેનાથી જ્ઞાની ન થવાય. બહુ જ કસાય નિમંતા તો કરે એટલે મોટો જ્ઞાની છે. બે પ્રકાર હોય ને, બધું બહુ જાણપણું કરે તો બધું શું છે, જ્ઞાની, અને કસાયની બહુ મનતા કરે તો ધર્મી. બે હોય ને, બે પ્રકાર. શાસ્ત્ર અભ્યાસ ને બહુ જેને હોય એ કોણ કેવા કહેવાય? જ્ઞાની. અને કસાયની મનતા, જાત્રા, પૂજા, ભક્તિ, વ્રત, તપ, ઉપવાસ કરે એ બધા કેવા કહેવાય? ધર્મી. કે એનાથી ન થવાય, કે તેનાથી, બીજો નો અર્થ, તેનાથી આત્માનું હિત ન થાય. કારણ કે બહિર્મુક્તાનો ભાવ છે, એનાથી શું થવાનું છે? નવું બંધન. ગુરુદેવજી વર્ષો પહેલા કહેલું ને, ક્યાં કહેલું? 85માં બોટાદમાં કહેલું ને, જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય એ ભાવ પણ ધર્મ નથી. કારણ કે ધર્મથી બંધ ન થાય. ધર્મથી જો બંધ થતો હશે તો છૂટશું શેનાથી? આપણે આટલા વર્ષો પહેલાની વાત છે, કેટલા વર્ષ થઈ ગયા? 89 વર્ષ થઈ ગયા. કે ત્યારે એ કહેલું કે જે ભાવથી તીર્થંકર પ્રકૃતિ કેમ યાદ કરી? ઉત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ છે, ઉત્કૃષ્ટ. અને તો એમાં કીધું જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય એ ભાવ પણ ધર્મ નથી. કારણ કે ધર્મથી ક્યારેય બંધ થઈ શકે ને. તે જ અહીંયા કીધું કે પુણ્ય એ તત્વ છે એક, પણ એનાથી આત્માનું હિત, આત્માનું કલ્યાણ એ ન થાય. જે જીવ પુણ્ય વૈભવ યશ કીર્તિ ઉપર જુએ છે તે જીવ અજીવના લક્ષણની જુદાઈ નહીં સમજનારો હોવાથી અજ્ઞાની છે. ક્યાં નજર છે? પ્રથમાનું યોગ વાંચીએ, ચક્રવર્તીના વૈભવની વાત સાંભળીએ, ઇન્દ્રના બધા વૈભવની વાત, શું મન થઈ જાય? નહીં, એકાદ વાર, એકાદ લાંબી બધી નહીં, એકાદ વાર હોય તો. જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય છે? ગુરુદેવજી એક કડી ગાતા ઇન્દોરમાં, બધા જોઈ જશે, કાચનું મંદિર છે ને, એમાં આ કડી લખી હતી. ગુરુદેવ વર્ષો પહેલા જોઈ હશે ત્યાંનું એ આ છે. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીખા ભોગ, કાગ વિઠ્ઠ સમ્માનત હે સમ્યક દ્રષ્ટિ લો. ચક્રવર્તીની સંપદા અને ઇન્દ્ર સરીખા ભોગ કોના જેવા લાગે? કાગડાની વિષ્ઠા સમાન. એમ અહીંયા કે જે જીવ પુણ્ય વૈભવ, અરે પ્રથમાનું યોગમાં આપણે વાંચીએ ત્યારે એ વૈભવની વાંચે, પણ એણે એ છોડી દીધું એ કેમ લક્ષ્મણમાં નથી આવતું? આપણને શું યાદ રહે? લક્ષમાં શું રહી જાય છે? હોય છે, મળ્યું છે, ભોગવે છે, એવું યાદ. અને એને કેવી રીતે છોડે છે? ગુરુદેવ શબ્દોમાં કહીએ તો બળખો છોડે એ રીતે. ઠોકર મારે, જેમ ઠોકર કોને મારે, આમ પગનું છે ને, જેની કોઈ વહેલું ન હોય, એવું જે છોડે છે એ નજરમાં કેમ ના આવ્યું? અરે જીવનમાં જ્ઞાનીના ઉદય, પુણ્યના ઉદય કરતા એના વૈરાગ્યને જોજે, એ સાચી ઓળખાણ છે. આપણે શું જોઈએ છે? જ્ઞાનીને શું જોઈએ છે? ના, પુણ્યના ઉદયને જોઈએ છે. એની અંદરની તે સમયની એ વૈરાગ્ય દશા, ઉપેક્ષા વૃત્તિ, એ આપણે ક્યારે, કારણ કે અંતે શું છે? આપણને પક્ષેનો છે, પુણ્યનો હોય તો પછી એ જ જોવાના છે ને. સંયોગની તૃષ્ણા છે તો બીજામાં એ જ જોવાના છે, એને છે તો મને કેમ મળે? તૃષ્ણા ક્યારે પણ જંપ વાળીને રહેવા નહીં દે આપણને, કારણ કે તૃષ્ણા હંમેશા અભાવને જોશે. એને આટલા છે તો મને કેમ નથી? જેમ ઓલું હોય છે ને, અડધો ગ્લાસ પાણીનો ભર્યો છે, એ શું જોશે? હંમેશા નિરાશાવાદી કોણને જોશે? એમ તૃષ્ણા હંમેશા જોશે, મને 10 કરોડ છે તો 15 કેમ નથી? અરે 10 કરોડમાં પણ તારી આજીવિકા જીવન ચાલે છે, તો એ અહીંયા થોડો વિસ્તાર છે, એ પછી આપણે આગળ.
તીર્થંકરો જગતના જયવંતવર્તો, ઓમકારનાદજીનનો જયવંતવર્તો, जिननासमो शरणसौजवन्तवतो नेतीर्थचार जगमा जयवन्तवतो नमो तीर्थनायकने नमो ओंकारनादने ओंकार संगर्योजेने नमो ते कुंद कुंदने अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो ते गुरु काहननो जीन कुंद ध्वनि आप्या अहो ते गुरु राजनो। आ शरीर सिद्ध स्थाने प्राप्त।